તારીખ 13-10-1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 520 521 અને 522 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 214
પણ પોતાને પોતાનું અવલોકન નથી એટલે એ વાતથી અજાણ્યો છે પોતે. પ્રયોગની વાત આવે તો કેવી રીતે કરવો, સમજણમાં તો અત્યાર સુધી ઠીક કે સમજ્યા આ બધું, પણ હવે પ્રયોગ કેવી રીતે કરવો? પણ આ બધો પ્રયોગ હાલે છે ને, એનું શું એની ખૂબી ક્યાં છે? ક્યારે જણાય કેવી રીતે ચાલે છે, કેમ કામ થઈ રહ્યું છે? કે પોતાનો અવલોકનનો અભ્યાસ હોય તો જણાય. આ તો હજી સ્થૂળ વિષય છે, અંધો પ્રયોગ છે એ તો સ્થૂળ વિષય છે, સવળો પ્રયોગ છે એ થોડા સૂક્ષ્મ પરિણામો છે. સ્થૂળ વિષય તો એને સમજવું જોવાનો હોય, એ જો દેખાતો ન હોય તો એવો સૂક્ષ્મમાંથી તો ક્યાંથી પ્રવેશ કરશે? હા, એટલે એને ખબર નથી કે હું કેવી રીતે પ્રયોગ ચાલે છે અંદર, એમ છે. એટલા માટે અવલોકનમાં પ્રવેશ કરવો જોઈએ, નહીં તો શું છે, વાંચ્યા કરે ને સાંભળ્યા કરે ઓગસંગ નાય, વાંચ્યા કરે ને સાંભળ્યા કરે ઓગસંગ નાય, ઓગસંગનામાંથી નીકળવાનો વારો જ ન આવે. અને એ ઓગ સંઘના કલ્પના એ ચડાવશે, કેમ કે ન્યાય તર્ક યુક્તિથી એમ લાગે કે વિષય સ્પષ્ટ થાય છે, પણ એમાં છે એને પોતાને જ ખબર નથી હોતી કે મૂળ વિષય અતિન્દ્રિય છે. એને જાણવો છે એવો જે આત્મા છે એ અતિન્દ્રિય છે, અને અવલોકનની અંદર જે જ્ઞાન સામાન્ય છે એ અતિન્દ્રિય જ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિ નહીં. તે જ્ઞાન વિશેષમાં એ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે, પણ એ વખતે એનું જે જ્ઞાન સામાન્ય છે એ તો અતિન્દ્રિય જ્ઞાન છે. તો અવલોકનથી જ્યારે એને અતિન્દ્રિય જ્ઞાનથી લક્ષણ પકડાય ત્યારે એને અતિન્દ્રિય સ્વરૂપમાં લક્ષ થાય, ઓળખાણ થાય, ત્યાંથી શરૂઆત થાય બધી, પછી લાઈન ફરે ત્યાંથી આખે. ત્યાં સુધી તો હજી એને અભ્યાસ પ્રેક્ટિસ કરવી રહી ભેદ જ્ઞાનને. ભેદ જ્ઞાનની પ્રેક્ટિસે તો ચડવું જ જોઈએ, સાંભળતા વેત જેને એમ કહીએ એ પ્રેક્ટિસ ચાલુ થવી જોઈએ. અને એ વગર પ્રયોગની લાઈન હાથમાં નહીં આવે તો પ્રયોગ વગર પરિણમન નથી. સમજણ થાય પણ પરિણમન ક્યારે થાય? પ્રયોગ સિવાય થાય ને પરિણમન, અંતર પરિણમન પ્રયોગથી જ આવેલું છે. દિવસો સુધી ને વર્ષો સુધી નો નીકળે એવી અસર થાય. એક એક્સિડન્ટ માં આવી ગયો હોય ને તો એને ખબર ન હોય કે હું અસર માંથી ન, પણ એ પ્રસંગ આવે તો ના પાડી દે કે નહીં મારો હું સહન નહીં કરીશ. આ તો એવા દાખલા જોયેલા છે, બસ ની અંદર એક્સિડન્ટ થયો હોય. આપણા મદ્રાસમાં વીરેન્દ્રભાઈ છે ને, જેને સાથે આપણા કારણ જે કારણથી મદ્રાસ સુધી જઈએ છીએ, એના વાઈફ છે વિના બેન, એ મોટરની બસમાં એને એક્સિડન્ટ થઈ ગયો હતો, ચોટીલા અને મૂળી પાસે ક્યાંક રાજકોટથી આ બાજુ આવતા સૌરાષ્ટ્રમાં. તે બે બહેનો સાથે હતી, એમાં એની મોટી બહેન છે એ એક્સિડન્ટમાં મરી ગઈ. એને પોતાને ઇન્જરી થઈ હતી પણ એને બહુ ખ્યાલ નતો રહ્યો, કપડા બગડ્યા ત્યારે ખબર પડી. એને તો એમ કે મારી બેન ને વાગ્યું છે, એનું લોહી મારાથી મારા કપડા બગડ્યા છે, પણ એકચ્યુઅલી એને માથામાં ઘા વાગેલો અને લોહી નીકળ્યું હતું, એનાથી કપડા બગડેલા. પણ એ બહુ ખ્યાલ નતો ગયો. પણ એનો ખ્યાલ નહીં જવાનું બીજું કારણ હતું કે ભય બહુ થઈ ગયો એ વખતે, ઉપયોગ ભયમાં રોકાઈ ગયેલો. તે એવો જોરથી એક્સિડન્ટ થયો કે ચીસા ચીસ ને બૂમા બૂમ થઈ ગઈ, અને એ જે રેડિયામણ થયું આખું રાડા રાડીથી જે રેડિયામણ થઈ ગયું, અને જે ભયનું વાતાવરણ થઈ ગયું, અને એમાં ભયમાં બહુ આવી ગયા. એટલે પોતાને મૃત્યુનો ભય થઈ ગયો હશે, પણ હવે જોયું કે હું તો છું, સલામત છું, હવે હું તો જીવું છું. પણ એની બેન જે બાજુમાં મોટી બેન હતી એ મરી ગઈ હતી એમાં, એટલે એને એક મૃત્યુ નજર સામે જોયું. અને કેટલાના હાથ કપાણા હોય, કેટલાના માથા ફૂટ્યા હોય, કેટલાનું કાંઈ થયું હોય, અને પીડાને લઈને કેટલા રાડા રાડ થઈ ગયું હોય, હું એ બધું જે ભયાનક વાતાવરણ જોયું. તો આજે વર્ષો થઈ ગયા એ વાતને, બસમાં નથી બેસી શકતા. અસર શું કેવાય એનું નામ છે, અમદા પ્રયોગ થી થયેલી અસર શું એનું નામ હજી નથી નીકળ્યું છે, કેમ કે પ્રત્યક્ષ થઈ ગયું ને, પછી અસર બહુ આવે પ્રત્યક્ષ ને, એવાના ફોટા 10 સાઈડ થી દેખાડો તો એટલી અસર નો આવે, એને જો જોયું એક જ એંગલ થી જોયું પણ 10 એંગલ થી એને બીજાને ફોટા દેખાડો તો એની અસર ના આવે, એક એંગલ થી જોયું હોય એને નીકળી ન આવે અહીંયાથી. એવા જ એક ભાઈ આપણે સોનગઢ માં રહેતા હતા, રાજેન્દ્રભાઈ કરીને એક હતા, હોમિયોપેથિક ના ડોક્ટર, હોમિયોપેથિક નું પ્રેક્ટિસ કરતા હતા, આપણા મૂળ સુધી ગયા હતા, એની જ દશા હતી. એ સોનગઢ થી ભાવનગર કોઈ બસ માં ના આવે, એક માઇલ ઘોડાગાડી સ્ટેશન માં જાય, પછી ટ્રેન માં ભાવનગર ઉતરી, પછી ઘોડાગાડી કરે, તેથી ઘોડાગાડી હતી, ઘોડાગાડી કરીને ગામ બજાર માં આવે, ચીજ વસ્તુ લઈ ઘોડાગાડી કરે સ્ટેશન જાય, વળી ટ્રેન માં આવે, વળી ઘોડાગાડી કરે જાય સોનગઢ. બસ માં તો એને સીધું ઉતરીને ટંડી લીધી વ્યુ જવાય, હું બસ માં નથી બેસી શકતો, અને એક એક્સિડન્ટ જોયો હતો, બસ આખી નદી માં ગઈ હતી, બહુ મોટો એક્સિડન્ટ જોયો હતો, પોતે બચી ગયા હતા, પરિણતિ થઈ ગઈ છૂટી ના કે એટલા રસ્તે એક સેકન્ડોમાં પરિણતિ આવે છે કે જિંદગી ભર પરિણતિ છૂટી નથી શકતી. આપણે મોક્ષ હોતા તો ગયા ભાવ ની પરિણતિ ના છૂટે, આ તો આ ભાવ ની નહીં પણ એ તો ભાવ માં હારે લીધે જાય, એક કે હું સર્પ ન જોઈ શકું, સર્પ જોઈ જ ન શકે, નાનો હોય કે મોટો હોય, એ સર્પ જોવે તો એને કઈક શું થાય છે કે મને કઈ ખબર નથી પડતી, પણ હું જોઈ નથી શકતો, એ ગાડી ચલાવતા ને સ્ટીયરિંગ ઉપર જો કોઈ સર્પ આડો નીકળ્યો હોય તો ઘડીક ભર તો એને શું શું થઈ જાય, એને એમ થાય ગાડી બંધ રાખી દઉં, એક્સિડન્ટ તો નહીં થઈ જાય, એ જોઈ જ નથી કે મને ખબર નથી પડતી કેમ એમ કેમ મને એમ થાય છે કે, પણ હું સર્પ ને જોઈ નથી શકતો, નાનો હોય કે મોટો હોય, એ પ્રાણીને હું નથી જોઈ શકતો, કે એનો વિચાર સુધા કરો તો મને કંઈક નું કંઈક થવા માંડે, કે યાદે ન કરું, કે જોવું તો નહીં પણ એનો વિચાર ન કરી શકું, કે એ શું છે, કોઈ પૂર્વ ભાવમાં એ પ્રકાર લઈને આવ્યા છે પરિણતિનો, અને સ્વપ્ન તો લોકો પકડી રહે છે, હમણાં શિક્ષા પામે બાઈ પકડે છે, રાજકોટની અંદર એક બાઈ છે 30-32 વર્ષની, પેલા તો કે હું બીતી હતી કે, પણ એનો ધણી સર્પ પકડતો હતો, લી એને કેટલાય સર્પો પકડ્યા છે એના ધણી, લી બધું જોયું એને, જોયા પછી એના પરિણામ સહજ થઈ ગયા, હવે સર્પ નીકળે છે લી પકડી લે છે, પકડી મૂકી આવે છે, કઈ નથી થતું એને, રીસર્ચ સામાન્ય જેમ વાંધો પકડે એવી રીતે સર્પ પકડી મૂકી આવે છે. માનસિક નબળાઈ માનસિક સબળાઈ શું ચીજ છે, એ મનના પરિણામમાં ચડ ઉતર વિભાવ ભાવમાં કેવો ચડ ઉતર છે, આ તો સ્વભાવનું બળવાનપણું તો ઘણું એના કરતા આનંદ ગુણ છે, આ તો વિભાવનું બળવાનપણું કેટલું છે, આ વિચારવા જેવું છે શું, એટલે પરિણામ તો એક કેળવણીનો વિષય છે, મને દિશામાં ક્ષણે ક્ષણે વગર વિકલ્પે નિર્વિકલ્પ થઈ જાય, પરિણામ કેળવાઈ ગયા, બહુ ચંચળતા તો પહેલી આવી જાય, બહુ ફાસ્ટ પરિણામ થઈ જાય, એકદમ ચક્કર વધી જાય પરિણામ, સામાન્ય ચિંતા ને ટેન્શન થાય તો ચંચળતા વધી જાય, ભયમાં તો વધે એમાં ક્યાં, માણસ ને બહુ અસર થાય તો હાથ પગ ધ્રુજતા નથી, પરિણતિ થઈ ગઈ તો શરીર ઉપર અસર આવી જાય, માનસિક રોગ થાય, શારીરિક રોગ થાય, બધું થઈ જાય, લેવું છે ફરજ, શેમાં છે, જ્ઞાનનું પ્રકરણ છે ને, એમાં છેલ્લા પ્રકરણમાં છે તમારી પાસે તત્વાનું બીજું નથી, ઘરે જોઈ લેજો, 73 માં પાને છે, તત્વનું શીલન પાનું 73. જ્ઞાન પરને જાણતું નથી એવું જે કથન આધ્યાત્મિક પ્રકરણમાં છે તેમાં રહેલા અર્થ ગાંભીર્યને આત્માર્થી જીવોએ સ્વહિતના લક્ષ્ય પૂરેપૂરી ગંભીરતાથી અવધારવું યોગ્ય છે. એ વિષય ગંભીર ઘણો છે, ઉપર છલ્લો ફેંકા ફેંકી કરવાનો એ વિષય નથી. હા, મને પરજણાતું નથી, મને પરજણે એનો એની ગંભીરતા ઘણી છે, કેમ કે એ વિષય એ રીતે પ્રતિપાદિત થયેલો છે. અધ્યાત્મનો એકદમ વિષય છે, એટલે આત્માર્થી જીવોએ સ્વહિતના લક્ષ્ય પૂરેપૂરી ગંભીરતાથી એના અર્થ ગાંભીર્યને અવધારણ કરવું યોગ્ય છે. શું વિચારી અને વિચારીને એને ધારણ કરવું તેને અવધારણ કહે છે. અન્યથા આ વિશે પણ વિપર્યાસ ઉત્પન્ન થવાની સંભાવના અવશ્ય છે. સિદ્ધાંત ઊંચામાં ઊંચો છે પણ જો બરાબર ન સમજે તો એની વિપરીતતા પણ આવ્યા વગર રહે નહીં. તેથી જ્ઞાન પરને જાણતું નથી ત્યાં હવે એનું સ્પષ્ટીકરણ ચાલે છે. ત્યાં જ્ઞાનની શક્તિ જે નિશ્ચયથી સ્વ પર પ્રકાશક છે તે સર્વજ્ઞને પ્રકાશે છે, એવી જે એનામાં સર્વજ્ઞ શક્તિ છે તેનો નિષેધ કરવાનો અહીં હેતુ નથી. પહેલા તો એક વાત સાફ કરી લેવાની જરૂર છે કે અહીંયા સ્વપર પ્રકાશકપણાનો નિષેધ કરવા માટે આ વાત કરી નથી. પહેલા તો હેતુ જોવો કે આ કહેવા પાછળ કોઈ હેતુ છે, તો કે આ હેતુ શું છે કે સ્વરૂપમાં લીન થઈ જવાનો હેતુ છે. શું સ્વરૂપમાં લીન થવું ને સ્વરૂપથી બહાર નીકળવું જ નહીં એ હેતુ છે. પણ આત્માનો જે સ્વપર પ્રકાશક સ્વભાવ છે એને ઉડાડવો કે એને નિષેધ કરવો એ અહીંયા હેતુ નથી. માટે એ હેતુમાં ન ચાલ્યું જવાય એ પહેલું ધ્યાન રાખવું. શું એટલે એ વાત પહેલા સ્પષ્ટ કરી છે મેં કે અહીંયા સ્વપર પ્રકાશક જે સ્વભાવ છે, શક્તિ છે, એ શક્તિનો નિષેધ કરવાનો અહીંયા હેતુ નથી, નહીતર સ્વરૂપનો નિષેધ થઈ જશે. પરંતુ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી નીચેના 3 ન્યાયો અહીં વિચારી શકાય છે અથવા નીચેના 3 ન્યાયો આમાંથી પ્રતિપાદન કરી શકાય છે. પહેલો ન્યાય કે જે જ્ઞાન રસના રસીલા જ્ઞાનીઓ છે, જે જ્ઞાન રસની અંદર મોજ કરે છે, એવા જ્ઞાનીઓ જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કરતા થકા શું કરે છે કે જ્ઞાનમાં ભલે અનેક જ્ઞેયો આવે એને ગૌણ કરી નાખે છે. શું એને ગૌણ કરતા થકા અને જ્ઞાનને જ્ઞાન સામાન્યમાં એકાકાર કરતા થકા, જ્ઞાન વિશેષને પણ જ્ઞાન સામાન્યમાં એકાકાર કરતા થકા, તે પ્રકારની જ્ઞાનની મસ્તીમાં પર જ્ઞેયને અત્યંત ગૌણ કરતા આવા વચનામૃતને પ્રકાશે છે. આવું વચન ક્યારે નીકળ્યું એમના પરિણામમાંથી કે જ્ઞેયાકાર જ્ઞાનને અત્યંત ગૌણ કરીને જ્ઞાન સામાન્યમાં રહેલા જ્ઞાન વેદનની અંદર જાણે એ મસ્ત થાય છે ત્યારે મસ્તીમાં એમ કે છે કે ખરેખર જ્ઞેય જણાતું જ નથી, છતાં જ ખરેખર પરજ્ઞેય તો પર જણાતું જ નથી. કેમ કહી તો એકલી જ્ઞાનની મસ્તીમાં પડ્યા છે, કેમ કે વેદનમાં તો પરમસ તો આવતું નથી. જ્યારે જ્ઞાન વેદનમાં પડ્યા છે તો એ જ્ઞાન વેદનમાં જ્ઞાન રસમાં પડેલા એમ કે છે કે ખરેખર પર જણાતું નથી, કેમ કે ત્યાં પર વિષય નથી વેદનની અંદર. તો એ વાત આધ્યાત્મિક રીતે એકદમ સુસંગત છે. હા, 15મી ગાથા છે. બીજું કે જ્ઞાન પરને વેદતું નથી અને વેદી શકતું પણ નથી એવો ભાવ સૂચવવા પણ ઉક્ત વચનામૃત ન્યાય સંપન્ન છે, એ પણ એમાંથી નીકળે છે. ત્રીજું કે જ્ઞાન પરમાં તન્મય થઈને જાણતું નથી પરંતુ સ્વચ્છતાને લીધે જ્ઞેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં ઝળકતું હોવા છતાં પણ જ્ઞાન જ્ઞેયમાં એકત્વ ભાવને પ્રાપ્ત થતું નથી, શંકરદોષ ઉત્પન્ન થતો નથી, પરંતુ જ્ઞાનનું જ્ઞાનમાં એકત્વ અનુભવ રૂપે સ્પષ્ટપણે રહે છે તેવા આશયથી પણ ઉક્ત વચન નિર્દોષ છે. એ આશયને વિચારતા પણ જ્ઞાન પરને જાણતું નથી એમ કહેવું તે નિર્દોષ છે. ભલે પર જણાતું હોય તો તે પણ પરને જાણતું નથી એમ કહેવું તે નિર્દોષ છે. શું કેમ કે એકત્વ કરતો નથી, પરને જાણતા છતાં પરથી તન્મય થતું નથી, ભિન્ન રહી જાય છે તો પરને જાણતું નથી એમ કહેવું નિર્દોષ છે, એમાં વાંધો નથી. શું ઉપરના ન્યાયો અવધાર્યા વિના, જ્ઞાન પરને જાણતું નથી એવા વચનથી જ્ઞાનના સ્વપર પ્રકાશક શક્તિનો અજ્ઞાન ભાવે જો નિષેધ થઈ જાય તો તેમાં આત્મ સ્વરૂપનો નિષેધ રહેલો છે અને તે સ્પષ્ટપણે ગ્રહિત મિથ્યાત્વને ઉત્પન્ન કરનારો ભાવ છે. કેમ કે એનું તો આત્મ સ્વરૂપને જ વિકૃત રીતે ગ્રહણ કર્યું, નિષેધ થઈ ગયો. એક શક્તિનો નિષેધ કરો એટલે આખા સ્વરૂપનો નિષેધ થઈ જાય. એટલે જેને સ્વરૂપ દર્શન છે એને તો પ્રશ્ન જ નથી કે સ્વપર પ્રકાશકનો એ નિષેધ કરે, પણ ઓગ સંજ્ઞામાં જો કલ્પનાએ ચડી જાય તો અધ્યાત્મનો કોઈ ન્યાય પ્રિય કરવા જતા એ અધ્યાત્મના વ્યામોહમાં સ્વરૂપનો નિષેધ કરી નાખે, એવું ક્યાંય નહીં થવું. એટલે જેટલો ન્યાય ઊંચી કોટીનો હોય એટલી જ એની ગંભીરતા વિશેષ હોય, એનું મૂલ્ય વિશેષ હોય, અને એને એ રીતે યથાર્થ પ્રકારે જ એને ભલે સમ્યક જ્ઞાન ન હોય પણ સમજણમાં પ્રકાર યથાર્થ આવવો જોઈએ, નહીતર મોટો દોષ આવે ને એ મોટો દોષ ગ્રહિત મિથ્યાત્મ થઈ જાય. પછી ભેદ જ્ઞાનની થોડીક વાત કરી છે કે સ્વાનુભૂતિના કારણોમાં ભેદ જ્ઞાનની પ્રક્રિયાની પ્રધાનતા છે. પ્રક્રિયા કો, પ્રયોગ કો. તેથી જ્ઞાનને એકમાત્ર સાધન તરીકે પ્રસિદ્ધપણે કહેવામાં આવ્યું છે. સાધન વિશે કોઈ પણ વિપર્યાસ થવાથી આત્મહિતનું પ્રયોજન કોઈ પણ અંશે સધાતું તો નથી, પણ જીવ ઉન્માર્ગે ચડી જાય છે. આત્મહિત વાંછું જીવોને માટે જ્ઞાન જ એકમાત્ર સાધન છે તેની સ્પષ્ટતા અર્થે પંચાધ્યાયની 401 ગાથા અહીંયા આધારમાં લીધી છે. પ્રસિદ્ધમ જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌચિત સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત તત્ પરમમ પદમ. એટલે જ્ઞાન જ એક સાધન છે સ્વાનુભૂતિના કારણમાં, એ વિધિને તપાસતા નિશ્ચય થાય છે, એ વિશે 401 ગાથામાં એનું પ્રતિપાદન કર્યું છે શાસ્ત્રકારે. અને ભેદ જ્ઞાનનો જે પ્રયોગ છે એનો તાત્કાલિક અને વિશેષ લાભ એ છે, એ જ વખતનો રોકડો લાભ અને વિશેષતાવાળો એ લાભ છે કે દર્શન મોહને કાપતો જાય છે. દર્શન મોહના અનુભાગને કાપવા માટે આ પ્રયોગ જેવો એકે ઉત્તમ પ્રયોગ નથી. ભેદ જ્ઞાનનો પ્રયોગ તો વિના વિલંબે ચાલુ જ કરી દેવો જોઈએ અને જેટલો થાય એટલો કરી લેવો જોઈએ, પછી બહુ રસ્તો સુગમ ને સરળ થઈ જશે. જ્યાં સુધી આ ભેદ જ્ઞાનના પ્રયોગ ઉપર જીવ ચડતો નથી ત્યાં સુધી વસ્તુ અને માર્ગ દુર્ગમ લાગે છે, અઘરો લાગે છે, પણ પછી કાંઈ અઘરો નથી, પછી સુગમ અને સરળ છે. એકદમ ઉત્સાહ લાવીને એની પ્રવૃત્તિ ચાલુ કરી દેવી જોઈએ ભેદ જ્ઞાન. આ તો સ્ટોપ પ્રેસ ઉપર લખેલું છે બધું, છેલ્લું પ્રકરણ છે ને, બધું લગભગ છપાઈ ગયું હતું, પણ પુસ્તક બહુ નાનું થશે, એક બે પ્રકરણ ઉમેરીએ. વિવિક્ષા 36 છે અને આ બે છેલ્લે પણ બેઠું હતું લખવામાં, તમે નતા, ચિરંજીલાલ હતા બધા, હું બોલતો જ આવું છું, માંડો લખવા કે બરાબર તમે હતા, બરાબર હીરાલાલ ને ચાલતો. અપેક્ષા કયો, પ્રમાણની અપેક્ષાથી વિચારવામાં આવે તો શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાય એ દ્રવ્યની સાથે વ્યાપક સંબંધ પણ છે. તો પણ પછી છતાં ખુલાસો કર્યો છે કે જે સામાન્ય અંગ છે એ વિશેષ રૂપ નથી થતું અને વિશેષ અંગ છે એ સામાન્ય રૂપ નથી થતું. એ ત્રિકાળ ઇન્દ્રિય છે અને એક સમયનો ઉત્પાદ વ્યય છે, એ ઉત્પાદ વ્યય ઇન્દ્રિય છે, એ બે એક નથી થતા, ક્યારેય મળતા નથી. શું છતાં પદાર્થ એક પ્રમાણની સત્તાથી વિચારવામાં આવે તો પદાર્થ આખો એ પર્યાય સહિત નો પદાર્થ છે, સોમ, અને એ પર્યાય વ્યાપી વ્યાપક પણે છે. શુદ્ધ પર્યાય ની સાથે પદાર્થ નો સંબંધ વ્યાપે વ્યાપક ભાવે છે. પર્યાય વ્યાપી જતી હોવા છતાં અહીંયા શુદ્ધ પર્યાય એટલા માટે લીધી છે, કઈ અનુભવ ની પર્યાય લેવી છે ને, તો અનુભવમાં પોતાના સ્વરૂપ નો વ્યાપી વ્યાપક ભાવે અનુભવ થાય છે એમ કહેવાય. સ્વરૂપ નો અનુભવ એને કહેવાય છે. પર્યાયમાં અનુભવ હોવા છતાં પણ એ ભેદ કાઢીને સ્વરૂપ નો અનુભવ કહેવાય છે. એટલે આખા આખા પ્રદેશે પ્રદેશે થી મને વ્યાપી વ્યાપકપણે મારો અનુભવ થયો. તો ત્યાં દ્રવ્ય પર્યાય નું યુગપત અનુભવ જ્ઞાન એને પ્રમાણ જ્ઞાન કહ્યું. છતાં સામાન્ય સામાન્ય રહે છે, વિશેષ વિશેષ રહે છે, એવા ભેદ નું જ્ઞાન પણ એ અભિનંદી જાય. એટલે એને એમાં સામાન્ય વિશેષમાં પણ ભૂલ પડી, પ્રમાણમાં પણ ભૂલ પડતી નથી. અને સામાન્ય રીતે બુદ્ધિથી જરા અઘરું લાગવાનું કારણ એ છે, આ વિષય બુદ્ધિથી અઘરો લાગવાનું કારણ એ છે કે એવા સ્વાનુભવ વખતે જેમ જ્ઞાન પ્રમાણ થયું એમ એ જ વખતે શ્રદ્ધા થઈ છે. સમ્યક દર્શનનો ઉદ્ભવ પણ ત્યારે જ થયો, અને એ શ્રદ્ધાએ તો એકલા સામાન્યને જ પોતાપણું કર્યું છે. એમાં શ્રદ્ધા એકલા સામાન્યમાં પોતાપણું કરે છે એવું જ્ઞાન નિશ્ચય નહીં થી જાણે છે. એવું જ્ઞાન નિશ્ચય નહીં થી જાણે છે, કેમ કે નિશ્ચયનો વિષય છે એ જ શ્રદ્ધાનો વિષય છે. બેનો વિષય ત્યાં એક થઈ જાય છે, બેની મર્યાદા ત્યાં પૂરી થઈ જાય છે. પણ એ સિવાય જ્ઞાન તો ત્યાં પ્રમાણ વાળું જ્ઞાન છે. એટલે શ્રદ્ધા જેમ એકલા ત્રિકાળીને શ્રદ્ધે છે, એમ જ્ઞાન એકલા ત્રિકાળીને જાણે છે એમ નથી. ત્યાં પર્યાયનું પણ પોતાને અનુભવ રૂપ જ્ઞાન છે, વેદન રૂપ જ્ઞાન છે, અને એ વ્યવહારની નો વિષય છે. અને બંનેનું ત્યાં યુગપત જાણવું છે એટલે ત્યાં પ્રમાણનું પણ પરિણમન છે. આમ નિર્વિકલ્પ ઉપયોગમાં નિશ્ચયનો વ્યવહારનો જન્મ એક સાથે થાય છે, પ્રમાણનો જન્મ પણ એક સાથે થાય છે, શ્રદ્ધાનો જન્મ પણ એક સાથે થાય છે. હવે ફરીને વિચારીએ કે જ્યારે શ્રદ્ધા માત્ર પોતાનું અહમપણું ત્રિકાળીમાં જ રાખે છે, અને જ્ઞાન વર્તમાન વેદન સહિતના આખા પદાર્થમાં વ્યાપે વ્યાપકપણે જાણીને એમાં હું પણ કરે છે, અને છતાં એ શ્રદ્ધા જ્ઞાનને વિરોધ નથી આવતો, એટલે આ વિષય બુદ્ધિમાં અઘરો લાગે છે કે આમ કેમ. શ્રદ્ધા એક અંશને, મોટા અંશને જ માત્ર પોતાપણે સ્વીકારે, અને જ્ઞાન એમાં પણ પોતાપણું સ્વીકારે મૂળ સ્વરૂપે, અને જે ઉત્પાદ વ્યય છે એ મૂળ સ્વરૂપ નથી પણ એ પોતાનું અંગ છે એમ પોતાપણું સ્વીકારે, અને છતાં એમાં વિરોધ ન આવે, કેમ કે વસ્તુનું સ્વરૂપ એવું છે માટે એમાં વિરોધ આવતો નથી. શ્રદ્ધા શ્રદ્ધાની રીતે કામ કરે, જ્ઞાન જ્ઞાનની રીતે કામ કરે, અને બરાબર આત્માનો સમ્યક વેપાર, સમ્યક પરિણમનનો વેપાર ચાલે. આ કોના જેવી વાત છે, એક વેપાર ધંધાની દુકાનની અંદર એક માણસ એકલો ટેલિફોન જ સંભાળે, એને તમે પૂછો કે ભાઈ એકાઉન્ટ ની બાબતમાં ફલાણું આનું શું, તો કે એ મારું કામ નહીં ભાઈ, શું કોની સાથે કેટલો સોદો ઉભો છે એ મને પૂછો, કોની સાથે કેટલો વેપાર ઉભો છે પૂછો, મેં માલ કેટલો લીધો છે એ મને પૂછો, વેચો છે કે મેં કેટલો એ પૂછો, મને બીજો મારો ખ્યાલ નહીં જાય. શું ઠીક, તો એ બી સાઈડ સંભાળતો જ નથી. પછી જે એકાઉન્ટ સંભાળે છે, બે ભાગીદાર હોય એમાં, એ એક એક ખાતાની પાયે પાયના હિસાબ કિતાબ બરાબર ચોકસાઈથી રાખતો હોય. એને પૂછો ભાઈ તમારા વેપાર અત્યારે કેટલો ચાલે છે, તો કે એ ભાઈને પૂછો, મને કાંઈ ખબર નહીં હોય એને કેટલું લીધું વેચ્યું ક્યારે શું કર્યું એ બધું એને ખબર હોય, મને એ ખબર જ નહીં હોય. અને છતાં આખી દુકાન બેના અનુસંધાન વગેરે ચાલે છે, બેના વિભાગ કાર્ય વિભાગ તદ્દન જુદા હોવા છતાં, તદ્દન જુદા એટલે કામ કરવાનો એનું ડિવિઝન જુદું છે, છતાં એક દુકાનની દ્રષ્ટિએ તો બંને સંકળાયેલા છે. સોદાને અંગે જેટલી લીતી દીતી થાય છે બધું એકાઉન્ટમાં જ પડે છે, ચોપડામાં જ પડે છે એ બધી વાત. શું ચોપડા બહાર કઈ જાતું નથી, શું એટલે સંબંધ નથી છતાં સંબંધ છે ત્યાં. ત્યાં શું છે, બે જણાને ખબર નથી એકબીજાની છતાં એવો સંબંધ નથી છતાં સંબંધ છે કે નહીં, એ સંબંધ છે, પોતપોતાનું કામ કરે છે, એમ શ્રદ્ધા પોતાનું કામ કરે છે, જ્ઞાન પોતાનું કામ કરે છે. અને જ્ઞાન તો બે ડિવિઝન સંભાળે છે, એટલે કઈ વાંધો આવવાનો પ્રશ્ન જ નથી. શું એમ ઓલા ભાઈ અરસપરસ પૂછી લઈએ કે ભાઈ હું અત્યારે આટલો માલ લેવાનો વિચાર કરું છું, એકાઉન્ટમાં આપણા બેંક એકાઉન્ટની અંદર પૈસાની વ્યવસ્થા છે કે નહીં, પૂછી લેવું પડે એને. હવે 5 લાખનો 10 લાખનો માલ લઉં છું, પૈસાની વ્યવસ્થા છે ને, પેમેન્ટ કરવું પડશે. શું તો એને એટલું તો થોડુંક એને ધ્યાન દેવું પડે, એનું જેટલું પ્રયોજન છે એટલું પ્રયોજન તો એને સાંકળવું જ પડે એની આરે. એમ શ્રદ્ધા જ્ઞાન ને અરસપરસ જેટલું પ્રયોજન છે એટલું પ્રયોજન તો ત્યાં સંકળાય છે પાછું. શું કે શ્રદ્ધાની અસર જ્ઞાન ઉપર આવે છે, જ્ઞાન સમ્યક થાય છે, કે જે જ્ઞાન ભવહેતુ રૂપ થતું હતું એ ભવ નિવૃત્તિ રૂપ થવા લાગ્યું. શું અનંત ગુણો ઉપર શ્રદ્ધાની અસર આવે છે, જ્યાં શ્રદ્ધા પરિણમે ત્યાં. ભલે જ્ઞાનને કારણે શ્રદ્ધા પરિણમી, જાણેલાનું શ્રદ્ધાન થયું, પણ શ્રદ્ધાનો પ્રભાવ કેટલો કે અનંત ગુણોને સમ્યક કરી નાખ્યા, અનંત ગુણોનો વિકાસ, શ્રદ્ધાનો ફૂટ લાગવા માંડ્યો. સંયમનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે, નો લીધો દ્રવ્યાનું યોગમાં. સંયમનું કારણ સમ્યક દર્શનનું નિર્મલત્વ છે. 866માં આવ્યું કે ના આવ્યું, એ ચારિત્ર ઉપર પ્રભાવ છે શ્રદ્ધાનો, નિમિત્ત નૈમિતિક સંબંધે. અનંત ગુણો ઉપર એનો પ્રભાવ છે, સર્વગુણાસ્તે સમ્યક કહી દીધું. એટલે બુદ્ધિની દ્રષ્ટિ અઘરું લાગે, પણ વસ્તુના સ્વરૂપ દર્શનની અપેક્ષાએ એમાં ક્યાંય તકલીફ પડે એવી વાત નથી. બધું પોતપોતાની રીતે પોતપોતાના ગુણો બધા બરાબર કામ કરે છે, અને આખું તંત્ર આત્માનું સમ્યક દર્શનથી મોક્ષ માર્ગના પ્રારંભથી નિર્વાણ પદ સુધી નિર્વિઘ્ને ચાલે છે, કાંઈ વિઘ્ન આવતું નથી, સુખેથી વેપાર ચાલે છે આત્માનો. એટલે અહીંયા પ્રમાણની વાત લીધી છે, અને પ્રમાણને એ સ્વીકારતા તા એનો આ પુરાવો છે. દ્રષ્ટિની ગમે એટલી ભિન્નતાને દ્રવ્ય પર્યાયની પોતે વાત જોર જોરથી કરી છે, તો પણ શુદ્ધ પર્યાયની સાથે વ્યાપક દ્રવ્યનો સંબંધ પૂરા દ્રવ્યને અપેક્ષાએ છે, એ વાત એમના ખ્યાલમાં છે અને એ પ્રતિપાદન એમણે કરેલું છે. પછી એની મુખ્યતા ન કરે એ બીજી વાત છે. શું પણ એ વિષયથી અજાણ છે અને એ પ્રતિપાદન જ નથી ક્યાંક થતું એવું કઈ નથી,
એમને ખબર નથી,
ના જાણ્યા છે એવું નથી, એ વિષયથી અજાણ્યા નથી. શું ના આભાસની વાત નથી, યથાર્થ છે. ઘણા એવા બોલાવે છે. 521 પહેલે તો ધારણા બરાબર હોની ચાહીએ, લેકિન ધારણા અંતર મેં ઉતરે તભી સમ્યક જ્ઞાન હોતા હૈ. સમજણ પહેલા બરાબર ધારણામાં સમજણ તો બરાબર, એમાં ઉલટી સમજણ નહીં હોવી જોઈએ, નહીતર તો શું છે ગ્રહિત થઈ જાય સીધું, નહીતર ગ્રહિત મિથ્યાત્માં આવી જાય. એટલે સમજણ તો અગ્રહિતના કાળમાં પણ સમજણ તો બરાબર હોવી જોઈએ, પરંતુ ધારણામાં એ ધારણા અનુસાર પરિણમન થશે ત્યારે જ્ઞાન સમ્યક થશે. એટલે પરિણમન માટે પ્રયોગ કરવો જરૂરી છે. ધારણા થવી સહેલી છે, કેમ કે તો ક્ષયોપશમમાં એટલી શક્તિ છે, મિથ્યા દ્રષ્ટિના ક્ષયોપશમમાં પણ સાચી ધારણા કરવાની શક્તિ છે. પણ સાચી ધારણા કરી એટલે જ્ઞાન સમ્યક છે એ માની લેવાની જરૂર નથી. એ ધારણાનું પરિણમન આવે ત્યારે જ્ઞાન સમ્યક થાય છે. અને ધારણામાં પણ યથાર્થતા ક્યારે, કે ધારણામાં પણ લક્ષ્ય અંદર આત્માનું હોય ત્યારે સ્વરૂપ લક્ષ્ય ધારણા હોવી જોઈએ. સ્વરૂપ લક્ષ્યની ધારણા આગમ અનુસાર હોય તો પણ યથાર્થ નથી. પાછું એમાં એ ભેદ છે એક, કે આગમ અનુસાર બધી વાત બરાબર છે તો કે નહીં, લક્ષ્ય ક્યાં છે એ તપાસવું પડશે, હવે પછી એની યથાર્થતા નક્કી થાય, અને પરિણમન હોય તો એની સમ્યકતા નક્કી થાય. એટલે જેની ધારણા વિપરીત છે, એને સિદ્ધાંતો જ બેસતા નથી, એ તો ગ્રહિતમાં ઊભા છે. જેને સિદ્ધાંત બેસે છે એને આગળ તપાસવાનું રહ્યું કે લક્ષ્ય છે કે નહીં, એથી આગળ ચાલુ હોય તો એનું પરિણમન છે કે નહીં, ત્યારે સમ્યક જ્ઞાન સિદ્ધ થાય છે, ત્યાં સુધી સમ્યક જ્ઞાન સિદ્ધ નથી થતું. લેવાનો છે પેલા આત્માને લક્ષમાં લેવાનો છે, આત્માનો નિર્ણય કરવાનો છે, તે લક્ષ્ય મારે સમજવું છે. ધારણા પણ એ લક્ષ્ય કરવી છે, એમ ધારણા લક્ષ્યપૂર્વક હોવી જોઈએ કે મારે સ્વરૂપ નિશ્ચય કરવાનો છે. સ્વરૂપ નિશ્ચય થાય તો લક્ષ્યપૂર્વકની પછી ધારણા હોય એમ. એટલે ધારણામાં પણ એવી રીતે લક્ષ્ય હોવું જોઈએ કે સ્વરૂપ નિશ્ચય યથાર્થ થાય, સ્પષ્ટ અનુભવાન છે, ત્યારે એ બધું બરાબર છે. નિશ્ચય વખતે ગ્રહણ થાય છે, નિશ્ચય ન થાય ને ગ્રહણ થાય એવું નથી. કેમ કે ત્યારે જે સ્વરૂપ લક્ષમાં આવે છે, નિર્ણયમાં આવે છે, એ પોતાપણે આવે છે. હા, કેમ કે સ્વરૂપ તો પોતે છે, તો એ પોતાપણે જ નિશ્ચયમાં આવે છે, એનું નામ જ નિશ્ચય છે. એટલે ત્રીજા પ્રકરણમાં વાંચજો તો પહેલી વાત એ લીધી છે, જે સ્વરૂપ નિશ્ચયનું પ્રકરણ લખ્યું છે નિર્ભાન દર્શનમાં, એમાં પહેલી વાત એ લખી છે કે આ સ્વરૂપનો નિશ્ચય યથાર્થ થયો છે એનું લક્ષણ એ છે કે પોતા પણ એ લક્ષમાં આવે છે, એટલે ત્યાં ગ્રહણ થયું. એને અસ્તિત્વ ગ્રહણ કહે છે બેનશ્રી, પછી બેનશ્રી એને અસ્તિત્વ ગ્રહણ કહે છે, અને શ્રીમદજી પણ એને અસ્તિત્વ ગ્રહણ કહે છે 220માં. એક વખત જો અસ્તિત્વ ગ્રહણ થાય તો પછી પાછો પડે નહીં, એટલે એને અસ્તિત્વ ગ્રહણ એની બીજી ભાષામાં કહે છે. જ્યાં ત્યાં પછી લક્ષ કર્યું ને ગ્રહણ નથી થયું, એ વાત જ નથી. શું ગ્રહણ થઈ જાય છે, બે જુદી જુદી વાત નથી, એક જ વાત છે. હા, ફેર છે. અહીંયા ભાવભાષણ થી ગ્રહણ છે, ભાવ ભાષો છે, અનુભવમાં તો પ્રત્યક્ષ નિદાન છે. અનુભવ તો શરતી વાત છે કે જેને લક્ષ્ય થયો હોય, નિશ્ચય થયો હોય એને જ અનુભવ થાય, એ તો શરતી વાત છે. નહીં, એમાં શું છે, કામ તો ક્રમ થી થવું જોઈએ ને. તમે ઘરે જવું છે એ વાત નક્કી છે, લક્ષ ઘરે જવાનું છે, પણ એક એક ડગલું ચાલશો ત્યારે નજીક જશો ને, બસ સેમ પ્રોસેસ છે. એટલે લક્ષ ભલે પહોંચવાનું પૂર્ણતા સુધીનું છે, એ રીતે જુઓ તો સમ્યક દર્શન નું લક્ષ નથી, અનુભવ નું લક્ષ નથી, એ રીતે જુઓ તો પૂર્ણતાનું લક્ષ છે. પછી નિશ્ચય વચમાં આવી જાય છે, અનુભવ વચમાં આવી જાય છે, મુનિપણ વચમાં આવી જાય છે, બધું વચમાં આવી જાય છે, લક્ષ તો પૂર્ણતાનો છે. એ પર્યાય અપેક્ષિત વાત છે. પણ જ્યાં નિશ્ચય થયો ત્યારે એક લક્ષ બીજું વધ્યું એની અંદર, કે આશ્રય અપેક્ષા એ લક્ષ ત્રિકાળીનો છે, અને એમાં જે કેવળ જ્ઞાનની પર્યાય પૂર્ણતા છે એની ઉપેક્ષા છે. શું એવું લક્ષ થયું સ્વરૂપ નિશ્ચયના કાળમાં કે જેમાં પૂર્ણતાનું લક્ષ્ય એની ઉપેક્ષા છે, એવું લક્ષ થયું. આ પહેલો તબક્કો શરૂ થયો, પહેલા તબક્કે આટલો મોટો ફેરફાર છે. થોડી અટપટી વાત છે, એટલે તો લોકોને બુદ્ધિમાં જરાક તકલીફ પડે છે, બુદ્ધિગમ્ય રીતે વિચારતા. પણ વાત થોડી એવી છે કે જે પૂર્ણતાના લક્ષ્ય પ્રારંભ સ્વરૂપ લક્ષ્ય સ્વરૂપ નિશ્ચય થયો, એમાં જે આશ્રયભૂત તત્વનું લક્ષ્ય થયું, એમાં તો પૂર્ણતાના લક્ષ્યની ઉપેક્ષા થઈ ગઈ કે હવે મારે કેવળ જ્ઞાનની પણ અપેક્ષા નથી. છતાં લક્ષ હોય જ છે, એટલે જ મુનિરાજ એમ કે છે ને, હું પામર છું, ધીમે ધારે પીવાય છે અમૃત, મને આ પોસાય નહીં, આ મને ન પોસાય. એક આત્મા જ જોઈએ છે, બીજું કઈ જોતું જ નથી. એ તો ત્યાંથી તો પાત્રતા શરૂ થાય છે, એમને પાત્રતા અપેક્ષિત વાત કીધી છે. એક આત્મા જ મારે જોઈએ છે, મારે બીજું કઈ આ દુનિયામાંથી હવે જોતું જ નથી, મારા આત્મા સિવાય મારે કઈ ખપે નહીં, બસ. એ ક્યાંય પછી અટકવાનો નથી, અટકવાના પરિણામ થશે એટલે સીધી એની ભાવનાને ઠેસ વાગશે, આત્મપ્રાપ્તિની ભાવના છે એની, સીધી ઠેસ વાગશે, લાઈટ થઈ જવાની, એને પરિણામ થશે પણ ઠેસ વાગશે, પાછો વળી જશે. હે, આ બધું ગૌણ થઈ જાય છે. આશ્રયભૂત વિષય એવો છે કે એની ગૌણતા થઈ જાય છે, ઉપેક્ષા થઈ જાય. એમ બરાબર ધારણા લક્ષ્ય પૂર્વક ની હોવી જોઈએ. 521 થી 522 સામાન્ય તો મુમુક્ષુ ને શું થાય છે, કોઈને ધારણા બરાબર હોય એટલે એમ થાય બરાબર, બહુ સરસ વાત છે, કઈ ફેર પડતો નથી, કઈ ફેર પડતો નથી. તત્વ દ્રષ્ટિ જે ઊંડું જોવે છે કે એમને ફેર ભલે ન પડતો હોય પણ લક્ષ બરાબર એનો પકડો. લક્ષ ક્યાં છે? લક્ષ બરાબર લાગે તો કહો પરિણમન પકડો, પરિણમન આવ્યું છે કે નહીં. ત્યાં સુધી એની સૂક્ષ્મતા માપવા જાય છે. છે એમ લાગે ઓહો પરિણમન છે, પછી તો એને વંદન કરવાના પરિણામ આપી જાય કે વાહ આ પરિણતિ છે, એ તો પરમાત્માને સાત્વિક પરિણતિ છે અને આમાં તો પરમાત્માના દર્શન થાય છે. એની પરિણતિના દર્શન નથી થતા પણ પરમાત્માના દર્શન થાય છે. મારે જ્ઞાની ને પરમાત્મા પરમેશ્વર બુદ્ધિ જ્ઞાની માં આવી જાય છે ત્યાં. હા એને તો ખરેખર સ્વરૂપ ને વંદન કર્યા છે, જ્ઞાની તો બાનું છે પછી એનું. શું 522 પર્યાય મેં તીવ્ર સે તીવ્ર અશુભ પરિણામ હો યા ઉત્કૃષ્ટ કે સે ઉત્કૃષ્ટ શુદ્ધ પરિણામ હો. ક્ષાયિક ભાવના, મેરા કુછ ભી બીજા બિગાડ સુધાર નહીં. સામાન્ય છે ને, પોતે તો સામાન્ય સ્વરૂપે છે, મૂળ સ્વરૂપ તો સામાન્ય છે, તો કે એ વિશેષમાં જેટલા ફેરફારો થાય એથી કોઈ આમાં બગાડ સુધાર થતો નથી. ચૈતન વજ્ર એને કોઈ ભેદી શકે નહીં, પર્યાયની શુદ્ધિ અશુદ્ધિ એને ભેદી શકે નહીં. એક જાણીએ એક દેખીએ, એ આ સામાન્યની વાત છે, બનારસીદાસજીની વાત છે ને, કે એક જાણીએ એક દેખીએ રમી રહીએ એક ઠોર સમલ વિમલ ને વિચારીએ, એ આ વાત છે. શુદ્ધિ અશુદ્ધિ કઈ વિચારવું નથી હવે, એ સિદ્ધિ નહીં ઓર, આ સિદ્ધિનો પંથ છે. આ રીતે સિદ્ધિ છે એ મને કોઈ સુગાડ મારામાં શું બિગાડ સુધાર થતો નથી, માટે મારે એનો વિચાર શું કરવો? મેં તો વૈસા કા વૈસા હી હું, આ એનું જોર હતું. એ સુગાનીજીનું જોર છે એ આ, તો હું તો એવો ને એવો જ છું. પરિણામ ઉપર ઉપર ફરે છે સુધાર બિગાડના, હું એવો ને એવો છું. એવા જે પરિણામમાં જે પુરુષાર્થનું જોર આવ્યું એ પરિણામને હવે બગડવા દેશે? એ તો બગડવાની ધાસ્તી તો રહી નહીં, પરિણામ બગડવાની ધાસ્તી તો રહી નહીં, કેમ કે આ જોર જ એના પરિણામને બગડવા દેવાનું નથી. પણ એક તો એ જાણવાનો વિષય છે, છતાં એ જાણવાનો ને ઉપેક્ષા રાખવાનો વિષય છે. શું સમજી લેવાનો વિષય છે? પરિણામ નહીં બગડે આવા જોરમાં. જોર તો હું એવો ને એક રૂપ એવો ને એવો છું, એના ઉપર જોર જવું જોઈએ. આ વિષય આ રીતનો શાસ્ત્ર માંથી કાઢવો મુશ્કેલ પડે એવું છે. એવું આ શાસ્ત્ર છે, આ ટાઈપનું શાસ્ત્ર છે. તો જે સંકલન ચાલતું હતું ત્યારે એ વિચારો આવતા હતા કે જૈન દર્શનના ઉપલબ્ધ સાહિત્યમાં આ એક એનો વર્ગ જુદો છે, એવો ગ્રંથ તૈયાર થશે. પણ એની કિંમત કોને આવે? એના ખપી હોય એને આવે, એની અપેક્ષા રાખતો એને એની કિંમત આવે. આવું શાસ્ત્ર આ રીતની દ્રષ્ટિની વાત ક્યાંથી ગોતવા તો જાવ, એક આખું શાસ્ત્ર એવું ક્યાંથી મળવાનું હતું કે દ્રષ્ટિની આવી વાત. સમયસાર આટલો શ્રદ્ધા પ્રધાન ગ્રંથ છે તો પણ એમાં જ્ઞાન પ્રધાનતાથી ભેદજ્ઞાનની ચર્ચા વધારે લીધી છે. આપણે તો ભેદજ્ઞાનની એટલી ચર્ચા નથી કરી. એટલો દૃષ્ટિનો વિષય અને દ્રષ્ટિનું જોર, બે વિષય એટલા વ્યક્ત થાય છે એટલે એને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામ આપ્યો છે. એ બે વિષય જ વધારે વ્યક્ત થાય છે. ત્યાં ભેદજ્ઞાનની પ્રધાનતાથી કેવી રીતે દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ વ્યૂ પોઈન્ટ આચાર્ય મહારાજે અપનાવ્યો છે, કેમ કે અજ્ઞાનીને જ્ઞાની કરવો છે. અને આ તો દ્રષ્ટિની ધૂનમાં પાવરમાં ચડેલા છે અને એમાંથી નીકળેલા વચનો છે. શું એટલે જે બારંગમાં જે દ્રષ્ટિવાદ છે, બધા પ્રવાદો છે ને, એક દ્રષ્ટિવાદ છે એમાં આવું બધું આવે. અત્યારે તો બારંગ વિચ્છેદ ગયા છે. શું દ્રષ્ટિવાદ માં બધું આવું બધું આવે, આવા ગ્રંથો હોય, એની આવા વચનો હોય બધા. સમયસર પણ દ્રષ્ટિવાદ નો જ એક વિભાગ છે. આમ તો જ્ઞાન પ્રધાનતાથી, ભેદ જ્ઞાન ની પ્રધાનતાથી લીધું છે. ખુલાસો આપ્યો છે નીચે થોડો, કે પર્યાય મેં કિતના ભી ફેરફાર હો, લેકિન દ્રવ્ય તો એક રૂપ રહેતા હૈ. દ્રવ્ય એટલે ધ્રુવ, ત્રિકાળી, સામાન્ય, પ્રમાણ નું દ્રવ્ય નહીં. પર્યાય મેં કિતના ભી ફેરફાર હો, લેકિન ત્રિકાળી તો એક રૂપ રહેતા હૈ. ઇસલિયે ધ્રુવ નિત્ય સ્વભાવ કે આગે કિસી ભી પ્રકાર કી ક્ષણિક અનિત પર્યાય કા મૂલ્ય નહીં હૈ. પૂરેપૂરી શુદ્ધ પર્યાય, ઉત્કૃષ્ટ શુદ્ધ પર્યાય હોય તો પણ એનું મૂલ્ય નથી. અને એનું મૂલ્ય નહીં હોવાનું કારણ પણ એ છે કે જો મૂલ્યાંકન કરવા બેસે તો પૂર્ણ શુદ્ધ પર્યાય થી અનંત ગુણ વિશિષ્ટ ત્રિકાળી દ્રવ્ય છે. વિશેષતા એની કેટલી છે? અનંત ગુણ વિશિષ્ટ છે. એક ગુણ, બે ગુણ, બમણું તમણું વિશિષ્ટ નથી, હજાર ગણું વિશિષ્ટ નથી, અબજ ગણું વિશિષ્ટ નથી, અનંત ગુણ વિશિષ્ટ છે. એટલે એનો ટકાવારીમાં નંબર નથી લાગતો. પૂર્ણ શુદ્ધ પર્યાય નો ત્રિકાળી આગળ કોઈ ટકાવારીમાં નંબર નથી લાગતો, કે એક ટકો આપો અને એક ટકાનો અનંતમાં ભાગ નથી આપી શકાય એવો, એટલું બધું મહાન છે. માટે એનું કોઈ મૂલ્ય નથી. એવો પોતે મહાન સત્તાધારી પદાર્થ છે. એવો પોતે મહાન સત્તાધારી પદાર્થ, આ સત્તાનો પાવર ચડે છે ને માણસને, તો કે એવો પોતે મહાન સત્તાધારી પદાર્થ છે. આમ છે. પછી ક્ષણિક પર્યાય નું મૂલ્ય એની પાસે હું આપું? એટલે ક્ષણિક પર્યાય કેવી રીતે પેદા થઈ છે જોવું હોય ને તો એ તો એના તેજ થી ઉત્પન્ન થઈ ગયેલી ચીજ છે. શું અડવું નથી પીડ્યું એને? શું ત્રિકાળી નું જ્યાં તેજ એટલું હતું કે જ્યાં સન્મુખાની બાજુ થઈ ને ત્યાં કેવળ જ્ઞાન ફાટ્યું હૈડા વગર જ. શું ઉપલી સપાટી જ્યાં જોઈ એની, ત્રિકાળી ની ખાલી વર્તમાન જોયું ત્યાં કેવળ જ્ઞાન ને પૂર્ણ પર્યાય, ક્ષાયિક પર્યાય પ્રગટ થઈ ગઈ. એના તેજ થી પ્રગટ થયેલી છે. વસ્તુ નું કઈ માપ જ નીકળી એવું નથી. એના તેજ થી જો કેવળ જ્ઞાન ને ક્ષાયિક પર્યાય ઉત્પન્ન, સિદ્ધ પર્યાય ઉત્પન્ન થતી હોય તો વસ્તુ નું માપ કેવી રીતે કાઢવું? કે અચિંત્ય, અચિંત્ય, અચિંત્ય છે. વસ્તુ નું માપ નીકળે એવું નથી. કઈ અચિંત્ય કઈ ને મૂકી દેવું પડે એવું છે. અનુભવમાં જ્ઞાન, જ્ઞાનની શ્રુત જ્ઞાનની પર્યાય માપી લે છે. આ બધું ચોથા ગુણ સ્થાનના અનુભવની શ્રુત જ્ઞાનની પર્યાય આ બધું પાછું માપી લે છે. આમ છે. આવી વસ્તુ છે કે જેને સન્મુખ થનારને પૂર્ણ સિદ્ધ દશા પ્રગટે એવું જબરદસ્ત સામર્થ્ય ધારી વસ્તુ પોતે છે એમ પોતાપણાનો નિશ્ચય આવે છે. એમ નિશ્ચય પોતાપણાનો આવે છે. એટલે એનું લક્ષ છોડવું હોય તો પછી છૂટે નહીં. એવું અદભુત વસ્તુ છે કે એનું લક્ષ છોડવું હોય તો છૂટે નહીં.
જય ગુરુ દેવનો, જય ગુરુ દિગંબર, જય સારનો.